वाला भक्तो, सद्गुरुवर्य निष्कुळान स्वामी धीरज आख्यान ग्रंथ में भगवान ना भक्तोए केटली धीरज राखी से जीवन में यानी कथा अपने संभळावे छे। आजे तो महान भक्त अम्बरीश राजा की कथा स्वामी लखे। सूर्यवंश में अम्बरीश राजा थे, महान आत्मनिवेदी भक्त, शिक्षापत्री में महाराजे जेने याद किया। महाराज के जे अमारा सत्संगी में अम्बरीश राजा ने पेठे आत्मनिवेदी एवं उत्तम भक्त होय, तेमने प्रथम कहू तेवी रीते अनुक्रमे करीने मानसी पूजा पर्यंत सर्व क्रिया करवी, प्रत्यक्ष पूजा करवी अने मानसी करवी, बे प्रकारनु पूजन आवे छे भगवान। मानसिक उपचारो थी पण भगवाननी पूजा थई शके छे, અને પ્રત્યક્ષ ઉપચાર લઈ ચંદન પુષ્પ ફળાદિક લઈને પણ ભગવાનની પૂજા થઈ શકે છે। તો વચનામૃતમાં પ્રશ્ન કરવામાં આવ્યો કે મહારાજ બે પ્રકારના ભક્ત છે, એમાં એક તો પ્રત્યક્ષ ઉપચાર લઈને ભગવાનની પૂજા કરે છે અને એક ભગત એવો છે કે માનસી પૂજા કરે છે, મનની અંદર બધા પદાર્થોના સંકલ્પ કરીને ભગવાનની પૂજા કરે, એ બેમાંથી કોણ શ્રેષ્ઠ છે? ત્યારે મહારાજ કે પ્રત્યક્ષ પૂજા કરે અથવા માનસી પૂજા કરે, પણ રોમાંચિત ગાત્ર થઈ, ગદગદ કંઠ થઈ, ભાવ વિભોર થઈને પ્રત્યક્ષ પૂજા કરે અથવા માનસી કરે તો બંને શ્રેષ્ઠ છે, શુષ્ક મને કરે તો બંને કનિષ્ઠ છે। ભાવથી જે કંઈ કરીએ ને એ શ્રેષ્ઠ છે, ભગવાન સે પદાર્થથી રાજી થતા નથી, એ તો ભક્તનો ભાવ જોવે છે, ભગતનો પ્રેમ જોવે છે। રોમાંચિત ગાત્ર રૂવાડા ખડા થઈ જાય, ગળું ભરાઈ જાય, આંખમાં પ્રેમના આંસુ આવી જાય, આવી રીતે માનસી કરીએ ને અથવા પ્રત્યક્ષ પૂજા કરે તો મહારાજ કે બે શ્રેષ્ઠ છે। કરવા ખાતર કરીએ આપણે તો એ કનિષ્ઠ છે, પ્રેમ ન હોય, ભગવાનમાં જોડાણ ન હોય, માળા ફરતે પૂજામાં મન બીજે હોય કહો તો એ પૂજા નથી ગણાતી। પૂજા કરે ને મન હોય બીજે, તે પૂજા કરી ન કરી તે દીજે લો, પૂજા કરતા આપણું મન જો ભગવાનમાં ન રહે તો પૂજા ન કરી બરાબર છે। તો ઘણા એમ કે ભાઈ આપણે મન રહેતું નથી, હું પૂજા કરવી આમ કરીને ઘણા લેતા જ નથી, બોલો માંડી વાળ્યું છે। એક ભાઈ મેં કીધું પૂજા તો કરો, કેટલા વર હોય ગયા, એ કે આપણે એ થાય નહીં ને ટાઈમે, તો ઓળી પાપ લાગે। મેં કીધું આ નથી કરતા એને જ પાપ લાગતું, કે મોડા જાગીને ઓળી ક્યાં પૂજે, પૂજા કે વહેલા જાગીને કરવી પડે, અમારે 9 વાગે જાગો ને ક્યાં પૂજા કરે કે। મેં કીધું ગમે ત્યારે જાગો પૂજા કરજો, અમુક તો આમના માળામાં કાઢ નાખે કે એક દી ન થઈ તો આપણને પાપ લાગે ને કાયમ નથી કરતો ને દોષ લાગતો। શાસ્ત્રોમાં તો એવું લખ્યું કે જે પૂજા ન કરતા એના હાથનું અંજળ પણ ગ્રહણ કરવું નહીં, બોલો એના હાથ ભગવાનની સેવામાં કામ ન આવે તો એ હાથ સબના હાથ સમાન છે। કહો આ પગે કરીને ભગવાનના મંદિરે ન જાય તો પગ સ્મશાન ભૂમિના જાડવા જેવા છે, સ્મશાન ભૂમિના જાડવાની કોઈ ડાળ કાપે નહીં, હું કામ બીવે કાંઈ ભૂત ભૂત હશે ને ઓળખશે, બસ દૂર જ રહે બધા, કહો શાસ્ત્રોમાં તો એવું લખ્યું કે આવો સરસ મજાનું મસ્તક આપ્યું છે, એ મસ્તક ભગવાનના ચરણમાં કે સંતના ચરણમાં નમતું નથી, તો કડવી તુંબડી જેવું છે. કડવી તુંબડી હોય ને એ કાંઈ કામમાં ન આવે, એનું શાકે ન થાય કૂણું હોય, ને પછી પાકે પછી તુંબડું પાણી ભરવામાં કામ આવે ને એમાં ભરો કડવું થઈ જાય. એમ આવું મસ્તક આપ્યું ભગવાને, ભગવાનના ચરણમાં નમતું નથી તો એ કડવી તુંબડી જેવું છે. આંખો આપી છે સરસ મજાની બે, એનાથી આપણને ભગવાન કે ભગવાનના ભક્તનું દર્શન નથી થતું. તો આંખ નથી પણ મયુર પંખના પીછામાં રહેલા ચાંદલા છે. કહો. અને ભગવાને સરસ મજાના કાન આપ્યા છે. આ કાને કરીને આપણે ભગવાનની કથા ન સાંભળીએ, ભગવત ભક્તના ચરિત્ર ન સાંભળીએ, તો કાન નથી પણ સર્પને રહેવાના દહર છે. કહો. એમ જે હાથથી હવાના પોરમાં ભગવાનનું પૂજન ન થાય, માળા ન થાય, એ હાથ કામના નથી કઈ. જેવી સરસ મજાની આપણને જીભ આપી છે હાડક્યા વિનાની, પણ બીજું ત્રીજું બોલો તો હાડક્યા ભંગાવી પણ નાખે. બોલો. એવી સરસ જીભ આપી છે ભગવાન, એ જીભથી હરિનામ સ્મરણ ન થયું, ભગવાનનું ભજન ન થયું, તો એ જીભ ડેટકાના જીભની જેવી જીભ છે. ડેટકા બોલે ને રાઉન્ડ રાઉન્ડ, એનો કોઈ અર્થ ખરો? કહો. આપણે શ્વાસ લઈ છે, શ્વાસોશ્વાસ હરિનું સ્મરણ ન થાય તો એ શ્વાસ લુવાની કોડમાં પેલા ધમણ રાખતા, ખબર? હા, એની ઉપમા આપી છે. એ ધમણ જેવો એનો શ્વાસ હાલે, હાવ નકામો. માટે આ શરીર ભગવાનને સર્વે અંગે સંપૂર્ણ આપ્યું છે, તો એનાથી ભગવાનની ભક્તિ કરવી, સ્મરણ કરવું, કથા સાંભળવી, ભગવાનના મંદિરે જવું, હાથથી કંઈક સેવા કરવી. અમરીશ રાજા મહાન આત્મનિવેદી ભગત થયા છે. આત્મનિવેદી ભક્તો એમણે ધાતુની અથવા પાષાણની ભગવાનની મૂર્તિ રાખવી અથવા શાલગ્રામની મૂર્તિ રાખવી, પછી એમની પૂજા દેશકાળને અનુસરીને પોતાને જે કાંઈ પ્રાપ્ત થયા હોય, ચંદન પુષ્પ ફળ નૈવેદ્ય, એ બધું ભગવાનને અર્પણ કરવું. આ આત્મનિવેદી ભક્તના લક્ષણ શિક્ષાપત્રીમાં મારે લખ્યા એની વાત કરું છું, કે આવી રીતે એમણે પૂજા કરવી ભગવાનની, પછી અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો. અષ્ટાક્ષર મંત્ર મહારાજશ્રી જે કાનમાં આપેલો હોય ને, ગુરુ મંત્ર જેને કહેવાય છે, એ મંત્રની બે માળા ફેરવવી, ઓછામાં ઓછી બે ન ફેરવો, એક તો ફેરવવી જ પડે, બાકી સ્વામિનારાયણ મંત્રની ફેરવવી. અષ્ટાક્ષર મંત્ર એટલે ગુરુ મંત્ર. લીધો છે બધાએ? હે, કાનમાં કે મહારાજશ્રી, એ મંત્ર જપવાનો. ગુરુ મંત્ર લઈ ત્યારે જ આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત ગણાય છે, ઉદ્ધવ સંપ્રદાયના ગણાય છે. ગુરુ મંત્ર ન લીધો ત્યાં સુધી ઉદ્ધવ સંપ્રદાયના અથવા સ્વામિનારાયણ સંપ્રદાયના ગણાતા જ નથી. આ પરંપરા છે મંત્રોની. અમારે આ મંત્ર આપે, કાનમાં દીક્ષા આપે, મહદ દીક્ષા કહેવાય, તમારે સામાન્ય દીક્ષા કહેવાય, ત્યારે જ આ ભગવા વસ્ત્ર પહેરી શકાય છે. કોઈ બીજાને આ ભગવા વસ્ત્ર આપવાનો અધિકાર નથી, મંત્ર આપવાનો અધિકાર નથી. શ્રીજી મહારાજ જેને સ્થાપન કર્યા છે ગાદી ઉપર જે હોય એ આપણે માન, ગાદી ઉપર ન હોય એને પછી બહુ માનવાની. હા, એ શું કામનું? કેશુભાઈ પહેલા હતા મિનિસ્ટર, ઉતરી જાવ એના જ કઈ કામ થાય, ભાઈ હોય એને જ થાય, બાકી શું કરવાનું? હતા જયારે હતા, હોય એને માનો તો સુખ થાય. અને એ અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો, સ્તોત્રનો પાઠ કરવો, ભેણા ન હોય સંસ્કૃત, એને કહે સ્તોત્ર આવડે નહીં, એને ભગવાનનું નામ કીર્તન કરવું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી, એના જેવો કોઈ મંત્ર બળ્યો નથી. કહો પછી ભગવાનને જે કાંઈ પ્રાપ્ત થયું, નૈવેદ્ય ધરી અને પ્રસાદીનો અન્ન જમવું. તમે બધા ભગવાનને થાળ ધરાવો છો ને ઘેરે, બધાને સત્સંગ હોય તો બાયો પવિત્રપણે થાળ કરી ભગવાનને ધરાવે, પછી પ્રસાદી બધી રોટલી ભેગી રોટલી, શાક ભેગું શાક, દાળ ભેગું દાળ, એ બધામાં નાખીને પછી પ્રસાદ થાય. જૂના જમાનામાં તો એવું કરતા, જે થાળી ધરાવી ને ઠાકોરજીને એકને આપી દે, લો ભાભાને કે લો જમી જાવ, બીજા પાછા કોરું જમે બધા પ્રસાદ વિનાનું. રીત એવી છે કે એમાં પ્રસાદીનું ભેળવવું પડે છે. આવું ન કરતા બસ શીખજો. ઈ અન્ન જમવું એટલે પવિત્ર બુદ્ધિ થાય. કહો ગીતામાં તો એમ લખ્યું, પોતાને માટે રાંધે ને પાપ ખાય છે. પોતાને માટે ક્યારે રાંધવું નહીં. ભાવ એવો રાખો કે હું ઠાકોરજીનો થાળ બનાવું છું, એ થાળ ઠાકોરજી જમશે, પછી અમે બધા પ્રસાદી જમશું, યજ્ઞની પ્રસાદી થઈ જાય છે. કહો માટે ભગવાનને ધરાવ્યા વિનાનો આત્મનિવેદી ભગત હોય એ કાંઈ જમતા નથી, એને પ્રસાદીનો અન્ન જમવું. અને એ જે આત્મનિવેદી ભગત, તેમણે સર્વકાળને વિશે પ્રીતિએ કરીને ભગવાનની સેવા પરાયણ થવું. લ્યો ભગવાનની સેવા પરાયણ થવું પ્રીતિએ કરીને, ભગવાનમાં પ્રેમ વધારતો જાઓ અમરીશ રાજાની ભેટે. અને માયાના જે સત્વાદિક ત્રણ ગુણ છે, તેણે રહી તેવા જે ભગવાન, તેના સંબંધ થકી આત્મનિવેદી ભક્તની સર્વક્રિયા તે નિર્ગુણ થાય છે. ભગવાન જેમ નિર્ગુણ છે ને, એમ એના ભક્તની પણ ક્રિયા નિર્ગુણ થઈ જાય છે, એને કોઈ ગુણ બાદ કરતા નથી. એ હેતુ માટે આત્મનિવેદી ભક્ત જે તે હોય તેને નિર્ગુણ કહ્યા છે, ભગવાનના સંબંધથી નિર્ગુણ થઈ જાય છે. કહો મહારાજ આવ્યા એ પહેલાં બધી પદાર્થો વસ્તુઓ હતી, માઇક હતી, પણ શ્રીજી મહારાજનો જેને જેને સંબંધ થયો ને, એ ઓરડા હોય કે લીમડો હોય કે પછી કોઈ પથ્થર હોય કે કપડાં હોય કે ઘરેણાં હોય, કાંઈ પણ ઢોલિયો હોય, બીજું ત્રીજું કોઈ પણ પદાર્થ હોય, એ ભગવાનના સંબંધને પામ્યા એટલે એ વસ્તુ નિર્ગુણ થઈ ગઈ, એનું ધ્યાન થાય. પછી કહો સ્વરૂપાનંદ સ્વામી બીમાર પીડ્યા, શરીરમાં એટલી બધી બળતરા થતી, સ્વયં ભગવાન ચંદન ઘસી અને લગાવતા હતા, મલિયાગર ચંદન, છતાંય શાંતિ નહોતી થતી. થોડુંક એને અભિમાન હતું સિદ્ધપણાનું, એટલે મહારાજે એનું અભિમાન દૂર કરાવવા માટે એવો રોગ મૂક્યો ક્યાંય રહેવાય નહીં. મહારાજ કે તમે તો સિદ્ધ પુરુષ છો, આત્મારૂપ હો જાઓ. પણ સ્વામી કે મહારાજ તમે મારી ભૂલ ઓળખાવી છે, મને થોડું સિદ્ધપણાનું અભિમાન હતું, આજે તમે ટાળ્યું છે. પછી મહારાજ કે સ્વામી શાંતિ જોતી હોય ને તો આ દાદાનો દરબાર, એ લીંબ વૃક્ષ, ત્યાં અમે ઘણી વાર રંગ ઉત્સવ કર્યા છે, ઘણી વાર ઘણી બધી લીલાઓ કરી છે, બધું સંભાળો. આ નળિયાનું ધ્યાન કરો, આ ઓરડાનું ધ્યાન કરો, શાંતિ થઈ જાય. પછી એ રીતે ભગવાનની બધી સંબંધને પામેલી વસ્તુને સંભાળી તો અંતરમાં શાંતિ શાંતિને શાંતિ થઈ ગઈ. એ આપણને અનુભૂતિ થાય એટલા માટે જુઓ ને, યુવાનો અહીંયા દાદાનો દરબાર બનાવ્યો છે, જાણે કે ગઢપુરમાં જ આપણે બેઠા એવું લાગે. અને આત્મનિવેદી ભક્ત હોય એણે અનાજ તો ભગવાનને અર્પણ કર્યા ન જમાય, પણ જળ પણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું પીવાય નહીં. આત્મનિવેદી ન હોય એને હાલે પાછું. બે પ્રકારના ભગત છે, એક આત્મનિવેદી એક વગર આત્મનિવેદી. એને જળ પત્ર પુષ્પ ફળ ન ધરાવે તો હાલે, એનો કોઈ દોષ નહીં, પણ આત્મનિવેદી ભગત જે થયા હોય એને આ બધું ધરાવવું પડે. ઓલાને અનાજ ધરાવ્યા વિના ન જમાય, આત્મનિવેદી નો હોય એને. અને આત્મનિવેદી હોય એને તો પાણી પણ ધરાવ્યા વિનાનું ચાલે નહીં. કોઈ પાણી ધરાવ્યાનું પીવે તો પછી એનો અવગુણ ન લેતા, એમ માનો કે આત્મનિવેદી ભગત નથી. હું ઘણા તો પાછો એટલો બધો અવગુણ લે કે એને જો ધરાવીને પી લીધું, ધરાવીને ખાઈ લીધું, પણ એના માટે એક અનાજ ધરાવવાનું લખ્યું છે. આત્મનિવેદી ભગત હોય એને બધું જ ધરાવવું પડે, પાણી સહિત. હવે તમે લારીએ ખાવા જાઓ ત્યાં ક્યાં ધરાવો? કહો, પાણી પૂરી ખાવા જાય તો ત્યાં ક્યાં પૂરી પાણી ધરાવવું? કહો ઠાકોર, એ રગડો બોલો. જોવો ને તમે નીકળ્યા ક્યાંક લારી આવેલા મકવાડા છોટ્યા ને એમ છોટ્યા હોય બધા બાયો ને ભાઈ ને હોવ. બોલો, હું એમાં રહ પડતો હોય છે કઈ ખબર નહી. તમે ધંધે જા નાવડા વાહેથી જ કરે હો. હા, તમે ત્યાં વળ ખાતા હો, હાંજે લોજ થઈ જાઓ મહેનત કરી કરી. આવડા વાહે બધું ઉલાળે બધું, તો બધા એવા ન હોય, પણ ભગવાનના ભગતો એને તો ભગવાનને અર્પણ કર્યા વિના કોઈ વસ્તુ ખવાય નહીં. બહારનું બહુ ઘેરે ન લાવવું, ખમણ ને પીઝા ને તીજા ને પીઝા ને એવું બધું ઘેરે બનાવીને ભગવાનને ધરાવીને ખાઈજો તો બુદ્ધિ હારી રહે. નકર બુદ્ધિ બેડ મારી જાહે ને તો કાંઈ મેળ નહીં પડે પછી. હા, ક્યાંય ને ક્યાંય ચડી જાઓ ને ભગવાનની ભજાય ને જમપુરી ને લક્ષ્મી ગર્ભવાસનો માર્ગ શરૂ થઈ જાય. માટે આત્મનિવેદિત ભક્તના લક્ષણ થોડાક અલગ છે. એને કોઈ વસ્તુ ભગવાનને ધરાવ્યા વિના ખવાય નહીં. અમરીશ રાજા એની વાત હવે સ્વામી લખે છે. વળી કહું એક રાજા અમરીશજી, વળી કહું
એક રાજા અમરીશજી,
તેને ઘેર આવ્યા દૂર વાસ લઈ શીશજી, ભોજન કરાય અમને હે નરેશજી,
ભોજન કરાવ અમને નરેશજી,
ત્યારે નૃપ કહે નાહી આવો મુનેશજી, ત્યારે નૃપ કહે નાહી આવો મુનીશજી,
ત્યારે નૃપ કહે નાહી આવો મુનીશજી.
અમરીશ રાજાએ 12 મહિનાનું એકાદશીનું વ્રત કરેલું. છેલ્લી એકાદશી હતી, પારણાનો દિવસ હતો. બ્રાહ્મણો સાધુને ખૂબ જમાડવાની બધી તૈયારી હતી, ઘણાને જમાડ્યા હતા. પોતાને પારણું હજી બાકી હતું. દુર્વાસા મુનિ એનું બહુ મોટું શિષ્ય મંડળ લઈને આવ્યા છે કે રાજા અમને પારણું કરાય. રાજા તો બહુ આનંદમાં આવી ગયા કે આજ મારે એકાદશીનો આજ વિધિ સમાપનનો મહોત્સવ છે, અને આજ પવિત્ર આવા દુર્વાસા જેવા ઋષિ મારે આંગણે આવ્યા છે. ત્યારે કીધું કે તમે સ્નાન કરીને આવો, પછી પારણા કરો. ભાગવતમાં એવું લખ્યું કે ઋષિ એમ કીધું કે અમે પારણા પહેલાં સ્નાન કરીને આવું પછી પારણા કરું. સ્નાન કરવા ગયા છે મંડળે સહિત. તે નદી બહુ હારીને પાણી ભળી ગયા એટલે સ્નાન કરવામાં સમય જાજો વયો ગયો. આ બાજુ દ્વાદશીનો દિવસ થોડોક હતો અને એમાં જ પારણા કરવા પડે તો જ એનું ફળ મળે. બીજા બ્રાહ્મણો હતા એને પૂછ્યું અમરીશ રાજે કે ઋષિ મહારાજ તો સ્નાન કરવા ગયા, ઘણો સમય વ્યતીત થઈ ગયો પણ જે આવ્યા નથી, તો હવે આ દ્વાદશી વહી જાય ને તેરસ બેસી જાય તો આપણને એકાદશીનું પારણાનું ફળ નહીં મળે. નકોરડો ઉપવાસ કરે ને એને પછી પાણીથી પારણા કરે તો પારણી પારણા કહેવાય. કહો અમરીશ રાજા નકોરડા ઉપવાસ કર્યા. આપણે તો ત્રણ ટાઈમ જ્યુસ પીતા હોય બદામ કાજુના, પછી આપણે પારણો કે પાણી જ થાય ભાઈ, આપણે તો રોટલા જ ખાવા પડે પછી જ પારણો થાય. શું કેવું તમારું થાય? પછી અમરીશ રાજાને એવું નહોતું. પછી બ્રાહ્મણોએ વિધિ બતાવ્યો કે રાજા પાણી તમે પી લો ને તો પારણું કર્યું પણ કહેવાય ને પારણું ન કર્યું પણ કહેવાય, એટલે તમારે દુર્વાસાને જમાડવા છે એમાં કોઈ વાંધો નથી. આમ કહી અમરીશ રાજાને પાણી આપ્યું એટલે એને પીધું. દ્વાદશીના દિવસે એને પારણા કર્યા પાણી પીને. હો ઋષિ આવ્યા નાયન મોડા મોડા, દ્વાદશી વહી ગઈ હતી, પછી ટાણે આવ્યા નથી, મોડા આવ્યા. વીતી વેળા એ મુનિ આવ્યા એમ કહે છે, મુનિ વેલા તમે આવજો, આજ છે દ્વાદશી નો દન. નાયવા ટાણે જાણી રૂપે કર્યું ઉદક પાન રાજન. વીતી વેળા એ મુનિ આવ્યા, રાજા કેમ કર્યું તે ભોજન, મને જમાડ્યા વિના જમો, દઉં છું હું શાપ રાજન. દુર્વાસા તો ભાઈ ક્રોધની મૂર્તિ, હા જેની ઝપટે સીડ્યા ને એના બધાને ભૂકા જ ગઢ નહીં ક્યાં બોલો. પછી દેવ હોય તો ભલે ને આ લોકનો આ માનવી હોય તો ભલે, પણ અહીંયા દુર્વાસાને ભી પડી ગઈ. કારણ અમરીશ એવા ભગત હતા. બાકી તો જુઓ ને, ઇન્દ્રને માળા આપી હતી વૈજયંતી માળા, કે આ પ્રસાદીની માળા હું આપું, ઇન્દ્ર ત્રિલોકીનો રાજા છે. પણ ઇન્દ્રની સવારી જાતી હતી, નપસરાઓ નાચતી હતી, એની મસ્તીમાં હતો એ તો. એને દુર્વાસાએ માળા આપી એટલે એને તો હાથીના ગંડ સ્થળ ઉપર મૂકી દીધી, પહેરી નહીં. હા એટલે પછી હાથી હશે ને ઊંઢિયેથી લઈને પગમાં કચરી નાખીને આ દુર્વાસાએ જોયું ને એનો પછી મગજ ગયો અને એવો શાપ ઠપકાર્યો હાથ ઊંચો કરીને કે જાઓ ત્રિલોકીની સંપત્તિ સમુદ્રમાં લીન થઈ જાઓ. ત્રિલોકીના જીવાત્માઓ દુઃખી 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 થઈ ગયા, ખાવા મળે નહીં, પહેરવા વસ્ત્ર મળે નહીં. ઇન્દ્રએ એક અપરાધ કર્યો તો આખી ત્રિલોકીના જીવને ભોગવવું. હા દુર્વાસા બોલો. પછી તો બહુ પ્રાર્થના કરીને સમુદ્ર મંથન કર્યું, 14 રતન નીકળ્યા, ઝેર પીવું પડ્યું શંકરજીને. કઈ ગવાના કર્યા ત્યારે લક્ષ્મીજી નીકળ્યા સમુદ્રમાંથી, એ ભગવાનને વેર્યા ને પછી હરખું આવ્યું બધું. એટલે લખ્યું છે શિક્ષાપત્રીમાં વચનામતમાં કે વિદ્વાન હોય, શસ્ત્રધારી મનુષ્ય હોય, પંડિત હોય, આચાર્ય હોય, એનું અપમાન કરવું નહીં. એ આવે ત્યારે સન્મુખ ઉઠવું, ઊભા થવું, મધુરે વચને બોલીને એને આસન આપવું, બેહારવા આવો આવો. હા મહારાજ કે સભામાં કોઈ રજોગુણી મોટો માણસ આવે, હરિભગત ન હોય એવો, તો એને આગળ બેહારવું, એનું અપમાન ન કરવું, નહીંતર ભજનમાં વિક્ષેપ થાય. જોવાની દક્ષ પ્રજાપતિ બ્રહ્માની સભામાં આવ્યા, શંકરજી ધ્યાનમાં બેઠા હતા, બધાએ સન્માન કર્યું પણ શંકરને ખબર નહોતી કે મારા સસરા આવ્યા છે. એ ધ્યાનમાં બેઠા હતા પણ આણે નજર રાખી કે બધાએ મને સન્માન આપ્યું, માન સન્માનથી બોલાવ્યું, પણ આ મારો જમાય સંસારમાં રહેનારો દિગંબર કપડાં પહેરનારો નહીં ને એણે મારું સન્માન ન કર્યું. મારે તો આને દીકરી દેવી જ નહોતી પણ પિતા બ્રહ્માએ બહુ કીધું ને એટલે મેં દીકરી આપી. બહુ અવગુણ ગાયા શિવના. શિવજી તો કાંઈ બોલ્યા નહીં પણ એનો ગણ હતો ને એનાથી રહેવાનું નહીં. શામ સામાં શાપ થયા ભગુ ઋષિને બધાને, અને પછી દક્ષને બહુ દાસ થઈ એટલે યજ્ઞમાંથી શિવનો ભાગ કાઢી નાખ્યો, અને પછી યજ્ઞ શરૂ કર્યો ને એમાં સતી આવ્યા ને એ ભાગ ન જોયો તે એને બહુ દુઃખ લાગ્યું ને અગ્નિમાં બળી મૂવા. પછી વીરભદ્ર આવ્યો ને શંકર આવડાનું માથું કાપી નાખ્યું દક્ષનું, બોલો વામી દીધું યજ્ઞમાં બકરાનું મોઢું થયું. આ એક અપમાનથી થયું. મહારાજ કે આ રીતે ત્યાગી હોય ગ્રસ્ત હોય એને જાળવવું, કોઈનું અપમાન થવા દેવું નહીં, નહીતર ભજનમાં વિક્ષેપ થાય. કહો આ બાજુ દુર્વાસા કહેશે, ગેલા ભલા માણસ મને આમંત્રણ આપીને તે પારણા કેમ કરી લીધા, માટે તને શાપ દઉં છું. એમ કરીને માથું પસાડ્યું, જટા પસાડીને ત્યાં તો કૃત્યાઓ ઉત્પન્ન થઈ છે હો, અમરીશને મારવા માંડી. હા, ભયંકર કૃત્યાઓ. પણ અમરીશ તો હાથ જોડીને ઉભા છે, આ તો ખરેખર આ ભગત છે, બીજું બોલતા જ નથી કાંઈ. નકર હામો શાપ દેવા પણ સમર્થ હતા, પણ એની રક્ષામાં ભગવાને સુદર્શન ચક્ર મૂકેલું હતું. એ પોતાના સ્થાન કેથી ઊભું થયું અને કૃત્યાઓ જે ઉત્પન્ન કરી હતી ને એને બાળી અને દુર્વાસાની વાહે પીડ્યું. દુર્વાસા તો ખેખટિયા ભાગ્યા, જોડાય પહેરવાની ફરી રહી નહીં. ચોરે બેઠા હોત ને પેલા જૂના જમાનામાં ભાભા ને બધા બેઠતા ને વાતો કરતા, એટલું ભૂપતું બારવટ્યું નથી ભૂપતું. એમાં ભૂપતની જો બંદૂક ફૂટે અને પછી એવા ભાગે ખેખટિયા, એક જોડો પગમાં આવે ને એક નો આવે, જોડા પહેરવાની ફરી ન રહે ને શું કહેવાય, ખેખટિયા ભાગ્યા કહેવાય. એમાં આ દુર્વાસાની વાહ ચક્કર પીડ્યું ને, એવા ભાગ્યા તે જોડો પહેરવાની ફરી ન રહી. ત્રિલોકીમાં બધે ભમે છે, ત્રાહીમામ ત્રાહીમામ રક્ષા કરો રક્ષા. ભગવાનના ભગતનો અપરાધ કરે એની પછી કોણ રક્ષા કરે કહો. બીજા બધા પાપથી છૂટાય છે, પણ જે ભગવાનના ભક્તનો દ્રોહ કરે એ કોઈ પાપથી છૂટતા નથી, કોઈ છૂટતા નથી પાપથી, બહુ મોટું પાપ છે. શિવજી પાસે ગયા પ્રથમ, તો શિવજીને કે રક્ષા, તો કે હું તો સહાનનો દેવતા છું, એ આપણું કામ નહીં. બ્રહ્માજી પાસે ગયા, રક્ષા કરો આ ચક્ર મને બાળી મૂકશે. બ્રહ્માજી કે હું તો ઉત્પત્તિનું સંચાલન કરું છું, આ મારું કામ નહીં. વિષ્ણુ પાસે ગયા, એ પોષણ કરે, એની પાસે જાઓ. વિષ્ણુ કહે છે કે મારું કામ નથી, તમે મારા ભગતનો અપરાધ કર્યો છે એટલે હું આ તમારું દુઃખ ટાળવા સમર્થ નથી. વિચાર કરો, ભગવાનના ભગતનો આપણે દ્રોહ કે અપરાધ કરીએ પછી ભગવાન પણ એ દુઃખ ટાળવા સમર્થ થઈ શકતા નથી. જેનો અપરાધ કર્યો હોય ને એની પાસે જઈને માફી માગવી પડે છે, એને હાથ જોડવા પડે છે. કહો ત્યારે એ અપરાધથી છૂટાય છે. વચનાત્મા મહારાજે કીધું કે ભગવાનના ભક્તની સેવા કરવી એ બરોબર કોઈ પુણ્ય નથી, અને ભગવાનના ભક્તનો અપરાધ કરવો એના જેવું કોઈ પાપ નથી. બીજા બધા પાપ તો એની આગળ કાંઈ ન કહેવાય. કહો ગમે એવા કર્યા હોય ને તોય એના પ્રાયચિત શાસ્ત્રોમાં બતાવ્યા છે, પણ ભગવાનના ભક્તનો અપરાધ કોઈ કરે એનું કોઈ પ્રાયશ્ચિત શાસ્ત્રમાં છે જ નહીં. એક જ પ્રાયશ્ચિત છે એનું, કે જેનો અપરાધ કર્યો એની પાસે જઈને એની માફી માગી લે, એને હાથ જોડે એ માફી આપી દે, એટલે પ્રાયશ્ચિત થઈ જાય. લો હાવ હેલું છે આમ, બાકી થાય એવું નથી કોઈ સાધનથી. હાજ આ દુર્વાસા કહે છે કે મને બચાવો, ભગવાન ના પાડે છે કે હું તને નહીં બચાવી શકું, તારે અમરીશ પાસે જવું પડશે, જેનો અપરાધ કર્યો છે ને એની પાસે તારે માફી માગવી પડશે. શાપ દઈને ચાલ્યા આવ્યું સુદર્શન તેવાર, બહુ ભાગે આવે બાળ તું પછી આવ્યા હરીને આધાર. બહુ ભી પડે ને કોઈ આધાર ન રહે, પછી ભગવાનને આધાર હોવું જીવે છે. એટલે ગોપાલન સ્વામી કહેતા, આપણે ભગવાનને આધારે જીવતા નથી, કોઈ ધનને આધારે જીવે છે, કોઈ માનને આધારે જીવે છે, કોઈ ખાનપાનને આધારે જીવે છે, કોઈ સ્ત્રીના આધારે, કોઈ દીકરાના આધારે, કોઈ આ લોકની મોટપના આધારે, કોઈ રાજાના આધારે, કોઈ મોટાની ઓળખાણ હોય તો એના આધારે જીવતા હોય. પણ ભગવાનના આધારે જીવે એવા કેટલા. ઓ મેરે તો તું માં એક હી એક આધાર. મુક્તાનંદ સ્વામી, મેરે તો તું માં એક હી એક આધાર. નાવ કે કાગ કી ગતિ ભય મેરી, નાવ કે કાગ કી ગતિ ભય મેરી, જહાં દેખો તહાં જલ નિધિ ખારા, એ કહી એ કયા ધારા. મેરે તો તું માં એ કહી એ કયા ધારા. આપણા નંદ સંતોને એક ભગવાન જ આધાર હતો. સ્વામી કહે છે, મહારાજ મારી ગતિ તો નાવ ઉપર, નાવ જતું હોય ને સમુદ્રમાં, એમાં સઢ હોય, એક લાકડું અંધર હોય, એમાં કપડું બાંધ્યું હોય, જે બાજુ પવન હોય ને ખોલે એટલે એના આધારે હાલે. જૂના જમાનામાં આ રીતના નાવ હતા. હવે નાવમાં ખજૂરના વાડિયા હતા, જેમાં કાગડો બેહી ગયો ખજૂર ખાવા માટે, નાવ ઉપડી ગયું. પછી તો અધવચ્ચે ગયું એટલે ઓલા તો ઘણો ઉડાડે, પણ ફરીને ચક્કર મારી ન્યા આવીને બેહે, કારણ કે એને નાવ સિવાય બીજો કોઈ આધાર. નાવ કે કાગ કી ગતિ ભય મેરી, આહા, જે કાગડાની ગતિ હતી, નાવ જ એનો આધાર હતો. એમ મારે તો, હે મહારાજ, એક તમારો જ આધાર છે, બાકી તો આ સંસાર રૂપી સમુદ્ર તો ખારો ઝેર જેવો મને દેખાય છે. શું આપણા નંદ સંતો એ કીર્તનો ગાયા છે, દાસ ભાવે ભગવાનને જે સામે દ્રષ્ટિમાં રાખીને એક આધારે જીવ્યા છે. અને ભગવાનના આધારે જીવી ત્યારે જ ભગવાન આવે, હો બાકી ન આવે. ગજેન્દ્ર ને ઝૂડનું હજારો વર્ષે યુદ્ધ થયું, એને એમ હતું કે આ મારા બધા સંબંધી મને બચાવશે, એ રક્ષણ કરશે. પણ હવે જળની અંદર તો ઝૂડનું જ બળ હાલે ને, ગજેન્દ્ર બહુ બળ્યો હતો, પણ ખેંચી જ લીધો. ઊંઢ ખાલી એક બારી રહી, પછી આને ચું, ઓલા બધા સંબંધી મદનિયાન દીકરાન એની ઘરવાળી બધા બહાર નીકળી ગયા કે હવે ગયો આપણા કામનો નથી. પછી આર્ત નાદે એ ઊંઢેથી કમળ લઈને હ એટલો ઉચ્ચાર કર્યો ને, ત્યાં ભગવાન દોડતા આવી ગયા. ગરુડની ગતિ ધીમી પડી, વિચાર તો કરો, હે, ગરુડ તજીને પાળા પધાર્યા, ગજ સારું મહારાજ. આર્તનાદે કોઈ પણ વ્યક્તિ જ્યારે ભગવાનને પ્રાર્થના કરે, ત્યારે ભગવાનની પ્રાર્થના સાંભળવી પડે છે અને આવવું પડે છે. દ્રૌપદીના જ્યારે શિર લૂંટાતા હતા, જ્યારે એને એમ હતું કે મારા પાંચ પતિ બેઠા છે, ભીષ્મ દાદા બેઠા છે, ગુરુ દ્રોણ બેઠા છે, તો આ થોડા મારી કોઈ લાજ લઈ શકશે. પણ એણે કોઈ જ્યારે સહાય ન કરી, ત્યારે આર્ત નાદે ભગવાનને સંભાળ્યા છે, ત્યારે ભગવાન આવી ગયા છે. કહો, જ્યારે જીવાત્માનું કોઈ નથી રહેતું ને, ત્યારે એક એના ભગવાન હોય છે. માટે જ્યારે જ્યારે જીવાત્માને ભીહ બહુ પડે ને, ત્યારે જ આર્ત નાદે પ્રાર્થના કરતા હોય છે, બાકી તો ભગવાનને સંભાળતા નથી. આપણે ગાડી લઈને જતા હોઈએ તો સ્પેર વ્હીલને સંભાળીએ છીએ, ભાઈ પંચર પડે ત્યારે સંભાળી, પેલા પેરવીલ શેક ની જોવત ખરા, એમ ઘણા તો સ્પેરવેલની જગ્યાએ ભગવાનને રાખ્યા છે. ભીણી પડે ત્યારે જ ભગવાનને સંભારે. સુખમાં કોણ સંભારે કહો? સુખમાં સ્મરણ કરે તો કોઈ દી દુઃખ હોય નહીં કહો. માટે બહુ બળતું આવે છે, બાળતું આવે છે, ચક્રને આવ્યા છે ભગવાન પાસે. કહ્યું હરિને કષ્ટ નિવારીએ, ટાળીએ સુદર્શનનો ત્રાસ. ત્યારે શ્રીપતિ કહે, ઋષિ સાંભળો, તમે જાઓ અમરીશ પાસ. ભગવાને કહી દીધું કે ઋષિ મારું કામ નથી, અમરીશ પાસે જાઓ, એ તમારું દુઃખ ટાળશે. ત્યારે ઋષિ આવ્યા રાય પાસળે, રાય પાય લાગી કહ્યો અભિપ્રાય. રાયને મળ્યા દંડવટ કરવા. હા, છૂટક્યો જ નહોતો, શું કરવું? આ કોઈને દંડવટ કરે? અરે કોઈને માથું ન નમાવે એ દંડવટ કરે, પણ ભીહ પડી તે કેવા સીધા થઈ ગયા. હરપ જાતો હોય ને તો આમાં બહુ હાલતો, પણ દર આવે ને સીધું થઈ જવું જ પડે. તમે બહાર ગમે એટલો ઓર્ડર ફાડતા હો, પણ ઘેર જાઓ એટલે સીધું થઈ જવું જ પડે. કહો, હાલે જ નહીં ત્યાં કઈ. એમાં દુર્વાસા સીધા થઈ ગયા હો, માંડા દંડવટ કરવા. નહીં તો દુર્વાસા જુઓ ને, બદ્રિકાશ્રમમાં આવ્યા ત્યારે ઋષિ મુનિઓ તો ભગવાનની વાત સાંભળવામાં તલ્લીન હતા. ભગવાનને તો ખબર જ હતી કે ભલે આવ્યા આપણા કાર્ય કરવાનું છે. અને ઊંચો હાથ કરીને શાપ આપ્યો કે તમે બધા ત્યાગ ને તપ ને માનમાં અહમપણાને પામી ગયા છો, માટે જાઓ તમને શાપ દઉં છું. ટીકા નારાયણ સામે બેઠા એ મારું સન્માન કરતા નથી, એ હેઠું જોઈ ગયા ભગવાન. શાપ આપ્યો, લ્યો હું આવડાનો વાક હતો કઈ? શાંતિથી ભગવાનની કથા સાંભળતા હતા. હવે તમે આ બાજુ મોઢે બેઠા છો ને, વાંહેથી કોઈ આવીને ઊભો રહે ને તમે કાંઈને બોલાવો નહીં તો એ ખોટું લગાડાય ને ભાઈ, તો કારણ કે તમને ખબર જ નથી કોણ વાંહે એવું છે. ને ભગવાનને ખબર હતી, તેણે કંઈ જોયું નહોતું. એટલે ધીરજ રાખવી, જ્યાં ત્યાં ક્રોધ ભભૂકી ન મારો. હા, ઘણાને તો જરાય ધીરજ જ નહીં. ધકતા હોય ભઠ્ઠીમાંથી નીકળ્યા ને એમ. આવ્યા છે, પગે લાગી ગયા, દંડવટ કર્યા છે, છૂટક્યો ન તો પછી શું કરવાનું? ત્યારે રૂઈ ત્યારે ઋષિ આવ્યા રાય પાસળે, રાય પાય લાગી કહ્યો અભિપ્રાય. આજ તે દી એક ભાવ હોય તો સુદર્શન દૂર થાય. પગે લાગ્યા છે, દુર્વાસાએ હાથ જોડ્યા છે, ભાઈ સાહેબ બચાવ્યો હવે આમાંથી, મને ત્રિલોકીમાં કોઈ હંગીરો નથી, તારી પાસે આવ્યો છું. ત્યારે અમરીશ એવું બોલ્યા, સુદર્શનને પ્રાર્થના કરી કે હે સુદર્શન, ભગવાનનું આયુધ, જે દિવસ ઋષિ પહેલે દાડે આવ્યા હતા, જે મને જમાડવાનો ભાવ હતો, એવો ને એવો ભાવ હોય આજ દિવસ સુધી તો તમે તમારા થાન કે બેસી જાઓ. કો આટલી વાત કરીને સુદર્શન શાંત થઈને એના સ્થાન કે બેસી ગયું. વિચાર કરો આ વાત કેટલી કઠણ છે. જ્યારે દુર્વાસા પહેલે દાડે આવ્યા હતા ને જે ભાવ હતો ને પછી મારવા કૃત્યા ઉત્પન્ન કરી તો ભાવ બદલ્યો નથી. શું આને કહેવાય? ક્ષમાશીલ, ધીરજતા. જરાય અંતરમાં સંકલ્પ નથી, બહારથી તો માણસ ન બોલે. હાલો, જો અંતરમાં રંજ એટલો ગાઢ તો સુદર્શન ચક્ર એના સ્થાને કે બેસ જ નહીં, પણ બેસી ગયું એટલે આને રંજ જેટલો દુર્વાસા પ્રત્યે બીજો ઘાટ નહોતો. જો આને કહેવાય સાધુ, આને કહેવાય ભગત. કહો, આપણે તો કંઈક થોડુંક ધૈર્યું ન થાય તો કેટલા એને શાપ આપી દઈએ. કહો, હા, કંઈકનું ઉથલ પાથલ કરી નાખી. તમારે ઘેરે કોઈ સાધુને તમે તેડાવ્યા હોય, રસોઈ આપીને તમને બહુ જમાડવાનો ભાવ હોય ને એ સાધુ પછી તમને મારવા તૈયાર થાય, તમને ખરેખર હાસો કયો ભાવ રહ્યો? અમરીશ રાજાનો ભાવ ન ફેર્યો, કેવા ભગત છે! એટલે તો શિક્ષાપત્રીમાં મહારાજને એનું નામ લખવું પડ્યું, કહો એને સંભાર્યા. અમરીશ રાજાને ભગવાન વશ હતા, ત્યારે જ એની રક્ષામાં આ ચક્ર મૂક્યું હોય ને, કહો કેવા ભગવાન ભગત છે, કેવો એને બધા પ્રત્યે ભાવ છે. શત્રુ ને મિત્ર જેને સમાન છે, એમ શત્રુ મિત્ર જેને સમસે સમસે સુખ દુખ દેનાર, એવા ભક્ત જે જગત માહી તેની ઉપર પ્રભુ નો પ્યાર. બહુ સરસ સમજવા જેવી પંક્તિ લખે સ્વામી. એમ શત્રુ મિત્ર જેને સમસે સમસે સુખ દુખ દેનાર, એવા ભક્ત જે જગત માહી તેની ઉપર પ્રભુ નો પ્યાર. શત્રુ અને મિત્ર જેને સમાન છે, અજાત શત્રુ જેને કહેવામાં આવે છે, જેના કોઈ જગતમાં શત્રુ ન હોય. દુઃખ દેનારાને પણ મિત્ર સમાન માને, કહો સુખ અને દુઃખ દેનારાને સમાન જાણે છે. આવા જે ભક્ત થયા છે ને એની ઉપર ભગવાનને બહુ પ્રેમ છે, બહુ પ્રેમ છે. એવા ભગત ભગવાનને બહુ આલાશે. આપણું કોઈક અહિત કરતો હોય કે કોઈ આપણું હિત કરતો હોય તો બેને વિશે સમાન ભાવ રહે એ કામ કેટલું કઠણ છે, ન રે. કોઈક એવા ભગત હોય અમરીશ જેવા એ રાખી શકે છે. એ આપણા નંદ સંતો એવા હતા કે ગાળો દે, તિરસ્કાર કરે, માર મારે, પણ તોય એનું હિત થાય એવો સંકલ્પ કરે. એ સાવર ગામના પાદરમાં ગુણાતાન સ્વામીને મારીને કાઢી મૂક્યા. એ શેત્રુજી નદીમાં જઈ અને સ્વામી સ્નાન કરી બધા સંતોને કીધું કે પાંચ પાંચ માળા કરો, આ દરબારને અહીંયા દીકરો થાય. આજ આપણને ભલે મારીને કાઢી મૂક્યા, પણ એક દિવસ આપણી જોળી એના દરબારમાં ટીંગાય. કહો ઉપકાર કરનારા ઉપર પણ ઉપકાર કરે, એ હતા સ્વામિનારાયણના સંતો, નંદ સંતો. કહો અને ભગવાને પ્રાર્થના સાંભળી અને એને દીકરો આપ્યો. એ 10-12 વર્ષનો છો અને સંતો નીકળ્યા એટલે તરત એને સાધુમાં હેત થયું. બજારે રમતો હશે, સંતો નીકળ્યા એટલે કહેશે કે સંતો અમારે ઘેર આવો. તો કે તારા બાપાને પૂછાય પહેલાં, જા 12 વર્ષ પહેલા અમને જ આ ગામમાંથી મારીને કાઢી મૂક્યા હતા. ઘેર જઈને કહેશે કે બાપા બાપા સાધુ નીકળ્યા છે, આપણે ઘેર લાવવા છે. હવે એવા તો બાવા સાધુ આવ્યા કરીને કે આપણે બેટા ઘેર ન લવાય, રાજ દરબારમાં લવાતા છે, નકર તો આપણું કલ્યાણ થઈ જાય. પાછું કહો હવે 60-70 વર્ષે થયેલો એટલે આમ આત્મબુદ્ધિ તો હોય જ ના પાડે, પણ ઘરમાંથી અવાજ આવ્યો છોકરાને રડાવવામાં લઈ આવો જાઓ સાધુને, તરત ઉપડ્યા. આમ જોવે ત્યાં તો 12 વર્ષ પહેલા જેનો અપમાન કરી, તિરસ્કાર કરીને મારીને કાઢી મૂક્યા એ સંતો હતા. હાથ જોડ્યા છે ઉગા ખુમાણે, સંતો મારે ઘેર પધારો. તો કે દરબાર તમારે ઘેર તો દારૂ માંસનું ભક્ષણ થતું હોય, અમે ત્યાં ન આવી શકીએ. છોકરો કે બધું કઢાવી નાખો, પણ તમે મારે ઘેર આવો, તમારા પગલા થાય તો અમારો દરબાર પવિત્ર થાય. પછી તો એ બધી સાફ સફાઈ કરીને બધું કરીને લીપાયું, પછી સંતોને ઉતારા આપ્યા ને છોકરો કહેશે બાપુ મારે તો ગુણાતાન સ્વામી પાસે કંઠી બંધાવી છે. તો કે ના બેટા, આપણે જાનકીદાસ બાપુની બરાબર છે. ગામમાં એક જાનકીદાસ બાવો રહેતો હતો, ગામ ગુરુ તો હોય જ, ગામ હોય ને, એ બધા એવા ગુરુ પહેલા હતા ભગવાનથી સાચાથી બધાને દૂર રાખે. બોલો ફેલી હોય પાછા ગાંજા ને તમાકુ પીતા હોય. પછી બહુ રડવા માંડ્યો છોકરો, એટલે અંદરથી અવાજ આવ્યો કે દીકરાને રડાવવામાં એ કેમ કરો, કંઠી બંધાવી દો. કંઠી બંધાવી પછી કે બાપા તમે બાંધો. બોલો કે મારે મારે બાંધવી નથી, આ જાનકીદાસની બરાબર છે, એ મારા ગુરુ બરાબર. તું ભલે સ્વામીને તે ગુરુ કર્યા, પણ આપણે ગુરુ ફેરવાય નહીં. ઘણા લોકો એવું માને છે ગુરુ ન બદલાય, પણ એ શાસ્ત્રનો મત નથી. ખોટા ગુરુ મળ્યા હોય ને પછી તમને ખબર પડે કાં તો ખોટામાં ફસાઈ ગયા, તો બદલવામાં કોઈ પાપ નથી. સાચા ગુરુ તો ગોતવા જ પડે ને ભાઈ, ખોટામાં ભેળવાના કલ્યાણ ન થાય. એટલે લખ્યું સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવથી. સાચાને શરણે જાવ ને જ્યારે ત્યારે ભગવાન મળે છે. પછી બાપુએ તો બહુ આનાકાની કરી, પણ છોકરો તો રડવા જ માંડ્યો, રડવા જ માંડ્યો. એટલે અંદરથી અવાજ આવ્યો કે ભાઈ તમે કંઠી બાંધી જો ને, જાનકીદાસનો ક્યાં મેળશે, એ તો જંગીન ભંગી છે. આવો આખું ઘર સત્સંગી થઈ ગયું. બોલો. અને એ ઉગા ખુમાણના દીકરા જીવણા ખુમાણે એ વખતમાં બે માળનું મંદિર હાવર ગામમાં બંધાવ્યું, હજી આજ મોજૂદ છે. ક્યારેક જાઓ ત્યારે દર્શન. એવા ભગત થયા એ જીવણો ખુમાણ. કોઈ એમ કે બાપુ આ બળદ બહુ હારા, તો કે આપણે ન જવું, આપી જો ગઢપુર ગોપીનાથજી દેવને. કોઈ કે બાપુ આ ઘોડી બહુ હારી હો, તો કે જાઓ અર્પણ કરી આવો ભગવાનને. આવા ભગત થયા. યા નંદ સંતોએ કેટલો ઉપકાર, અપકાર ઉપર ઉપકાર કર્યો છે. શત્રુ મિત્ર જેને એક છે, સમસે સુખ દુઃખ દેનાર. જો આવા ભક્ત છે ને એની ઉપર ભગવાનને બહુ પ્રેમ છે.